તારીખ 23/10/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 255 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 196
પ્રશ્ન 255 અમારે વહાં મંદિર નહીં હૈ મંદિર દિગંબર મંદિર શ્વેતાંબર મંદિર હૈ ઉસમે જાને સે હમારા ક્યા નુકસાન હોગા મેરી ચર્ચા બધી થઈ ગઈ છે સમાધાન યથાર્થ તત્વ સમજને સે બાર મેં ક્યા કરના વો અપને આપ સમજ મેં આયેગા યથાર્થ તત્વ સમજવામાં કુદેવ રાગીદેવ કોને કહેવાય સુદેવ વિતરાગ સર્વજ્ઞ કોને કહેવાય એમનું સ્વરૂપ અંતરબાહ્ય કેવું હોય રાગીદેવનું સ્વરૂપ અંતરબાહ્ય કેવું હોય એ યથાર્થ તત્વ સમજે એટલે બધી ખબર પડે કેમ કે રાગ અને વિતરાગતાની તો ચર્ચા છે તત્વની અંદર ગમે તે પ્રતિમાને મહાવીર ભગવાનનું નામ આપી દે એટલે કાંઈ મહાવીર ભગવાન થઈ જતા નથી એમ તો હનુમાનજીને મહાવીર જ કહેવાય છે ખબર છે હનુમાનજીનું બીજું નામ આવે છે મહાવીર હનુમાન એમ બોલાય છે આમ વિશેષણ તરીકે બોલાય છે અને વિશેષણ નો નામ ન બોલવું હોય તો એકલા નામથી પણ બોલાય છે સન્નિમતમાં એટલે વિતરાગ સર્વજ્ઞની પ્રતિમા તો વિતરાગતાને જ પ્રદર્શિત કરતી હોય એટલે કૃપાળુદેવે 579માં એ સિદ્ધાંત લીધો છે કે સંપૂર્ણ ત્યાગ વિના સંપૂર્ણ જ્ઞાન હોય નહીં અને સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સંપૂર્ણ ત્યાગ હોય ને હોય છે અસ્તિ નાસ્તિક બે થી ચોખ્ખું કર્યું છે હવે આટલું ચોખ્ખું કર્યા પછી પોતાના પ્રયોજન ઉપર લક્ષ નહીં હોવાને લીધે આજે એમના જ આશ્રમની અંદર પરિગ્રહવંત સંપૂર્ણ જ્ઞાનીનું નામ આપવામાં આવે છે એનો દેખાવ પરિગ્રહવંત નો આવે છે એ પણ અલંકાર બરાબર છેવટે કંદોરો હોય એ લોકોનો આગ્રહ શું છે આ લોકો બહુ માંગી નથી કરતા કૃપાળુદેવના આશ્રમમાં ને બીજે બધે બહુ થાય સંપ્રદાયમાં આ લોકો સાદી પ્રતિમા રાખે પણ કંદોરો તો મૂળ કંડારેલો હોય પ્રતિમા અને આખો પણ આખોને શું છે કે એ લોકો ગ્રહણ ત્યાગમાં પરિગ્રહમાં ન લે પણ આભૂષણ તો પરિગ્રહમાં જાય કે ન જાય એ સંપૂર્ણ જયારે કૃપાળુદેવ ખુદ કહે છે કે સંપૂર્ણ ત્યાગ વિના સંપૂર્ણ જ્ઞાન નથી ને સંપૂર્ણ જ્ઞાન હોય ત્યાં સંપૂર્ણ ત્યાગ હોય ત્યાં આ વાત ચોખ્ખી 579માં મૂક્યા પછી એ લોકો પછી વાર તહેવાર તો એ આંગી કરતા હોય એવું નથી સામાન્ય દિવસમાં ન કરતા વાર તહેવાર તો પછી સંપ્રદાય બુદ્ધિ કામ કરતી હોય એટલે કરતા જ હોય પાછા અથવા કોઈ એની ભાવના આવે કે અમારે આંગી કરવી છે પછી ના પાડે એના સંપ્રદાયમાં તો એ ટ્રેડિશન છે અમારે ભાવના આંગી કરવાની ભાવના છે અમારા તરફથી આંગી કરો ખર્ચો અમારો આપણે ના કેવી રીતે પડે એટલે યથાર્થ તત્વ સમજવામાં આવે તો શું કરવું ને શું ન કરવું એ પોતાની મેળે સમજાય છે બીજાના કહેવાથી તમે અહીંયા મંદિરમાં ન જાઓ ને દર્શન કરવા ન જાઓ એનો કાંઈ અર્થ નથી તમને પોતાની તમારી સૂઝબૂઝ હોવી જોઈએ બહુ સ્પષ્ટ વાત એ છે આ તો મંદિરમાં જવાની વાત છે પણ કોઈ પણ તબક્કાની વાત હોય તમારા આત્મકલ્યાણ માટે તમને સૂઝ હોવી જોઈએ ફરીથી પોતાના આત્મકલ્યાણ માટે પોતાની અંદરથી સૂઝ આપી જોઈએ જ્યાં સુધી એવી સૂઝ ન આવે અને બીજાના કહેવાથી કરે ત્યાં સુધી એ પરિણામ ના, પોતાનું બળ કેવી રીતે ફરશે? બળ તો પોતાનું જોશે ને, એ પરિણામમાં ટકવા માટે, સ્થિર રહેવા માટે, એ પરિણામ અનુસાર નિભાવવા માટે બળ કોને જોશે? પોતાનું જોશે. એટલે એમને કીધું અહીંયા એ પોતે જ કે છે, યથાર્થ તત્વ સમજને મેં સમજને સે બહાર મેં ક્યાં કરના, વો અપને આપ સમજ મેં આયગા. ત્યાં વચનામૃતમાં એમને બીજા વચનામૃતમાં લખ્યું છે કે તારી લગ્ની તને માર્ગ સુજાશે અંદરથી. કોણ સુજાશે? તને લગ્ની લાગવી જોઈએ, અંતરથી આત્મામાંથી લગ્ની લાગશે તો તારી લગ્ની તને અંદરમાં માર્ગ સુજાશે. એટલે અમુક હદે પૂછવાનું ઓછું થઈ જાય છે, ત્યારે અંદરની સૂઝ આવતી જાય અને પ્રયોગથી એ સૂઝ તરત આવે છે. જે જીવ સમજણનું અમલીકરણ કરવાનો પ્રયત્ન કરે, એ પ્રેક્ટિસમાં આવે, એને સૂઝ આપોઆપ આવે છે. વ્યવહારમાં પણ એમ જ બને છે. તરવા શીખડાવનાર એમ કે તું હાથ પગ પછાડ પાણી ઉપર, પછી કેમ તરવું એને હાથ પગ પછાડતા પછાડતા એને અંદરમાં સમજાય છે. અને એનું વર્ણન એ ન કરી શકે, કોઈ ન કરી શકે. બહારથી આઉટલાઈન છે હાથ પગ હલાવવાના, પણ એવા તરિયા હોય છે હાથ પગ હલાવ્યા વિના તરે જોયા છે. મારા બાકી દર્શન થયું, મારા ફુવા હતા જીતુભાઈ ફાધર, એ પદ્માસન વાળી ચત્તા પાક પાણી ઉપર પડ્યા રે, પગ તો હલાવવાના રહ્યા ને પદ્માસન વાળી, એટલે અને હાથે એવી રીતે આમ રાખીને આમ સીધા આમ ઊંચા રાખીને પાંદડું જેમ પાણી ઉપર તરતું હોય એવી રીતે તરે. તળાવમાં એમને ગામમાં તળાવ હતું, મેં જોયેલા છે નાનપણ. નિયમ ની આ લાગુ નથી પડતો, હાથ પગલાવે તો અત્યારે હાથ પગલાવતા બંધ થાય એટલે ડૂબે એવું કઈ નથી તેને, એના માટે તરતા આવડે એને. મોટરસાયકલ ને રેસ તો ટીવીમાં જોવો છો કે નહીં, ફૂલ સ્પીડમાં એ લોકો ટર્ન લે છે અને એટલું સાયકલ ને એટલી નમાવી દે છે ટર્ન લેતી વખતે, આપણને એમ લાગે હમણાં જમીન અડી જશે ને પડી જશે. પણ એની કુશળતા એટલી હોય છે કે ઘણું નમાવ્યા પછી એ પડતા નથી ને બેલેન્સ રાખી શકે છે. એમ જેને સંસાર તરતા આવડે છે એ કોઈ વાર વ્યવહાર ઉપર એટલું વજન દે તો વ્યવહારાભાસ થઈ નહીં થાય નહીં, કોઈ વાર નિશ્ચય ઉપર એટલું બધું વજન દે તો એને નિશ્ચયાભાસ થાય નહીં, એને છૂટ છે. કેમ કે એની પાસે કળા છે. નિશ્ચય ઉપર એટલું વજન દે કે રાગ પૂતગળ નો કે અને કે પૂર્ણ શુદ્ધ પર્યાય ને પણ પરદ્રવ્ય અને પરભાવને હે કે નિયમસાર ને 50 ગાથામાં એમને કઈ વાંધો નથી. કુંકુંડાચાર્ય દોષ નથી લાગતો, વિદ્વાન હોય એમ કે બંધારણ તૂટી જાય છે, અહીંયા બંધારણ ના હિમાયત હોય એને તકલીફ પડી જાય છે, અહીંયા બંધારણ તૂટી જાય છે. એને એને જે બંધારણ બાંધ્યું છે ને એ હજી તમે નથી બાંધ્યું, બંધારણ ને હચવા વાળા બંધારણ નથી બાંધ્યું, એને હતું બંધારણ એને બાંધ્યું. અને ખરેખર બંધારણ એને શીખડાવ્યું છે દ્રવગુણ પર્યાય નું, એવી વાત છે. એટલે પોતાને સમજાવવું જોઈએ અંદરથી, સાયકલ ઉપર બેલેન્સ રાખતા, સ્કૂટર ઉપર બેલેન્સ રાખતા પોતાને અંદરથી સમજાય છે. રોટલી કેમ ગોળ થાય ને કેમ જાડી પાતળી ક્યાંય ન થાય ને એક સરખી થાય એ વણનારને વણતા વણતા સમજાય છે. કામ કરતા કરતા સમજાય છે, એ અંદરથી સૂજ આવે છે. પ્રેક્ટિસ દરમિયાન અંદરથી સૂજ આવે છે. અંદરથી સૂજ ક્યારે આવે? કે પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસ સતત ક્યારે ચાલે? કે લગ્ન લાગી હોય ત્યારે. એટલે એમને લગ્નથી વાત લીધી. પછીનું સ્ટેજ પ્રેક્ટિસમાં આવે છે. અમલીકરણનું પ્રેક્ટિસ સતત ચાલે એટલે અંદરથી સૂજ આવે. બહુ ક્લિયર કટ વિષય છે. મેં જ્ઞાયક હું, ચૈતન્ય સ્વભાવ હું, પર વિભાવ મેરા સ્વભાવ નહીં હૈ. શરીર આદિ ભિન્ન હૈ. એસી ભેદ જ્ઞાન કી બાત સમજો. એસી ભેદ જ્ઞાન કી બાત સમજો. પીછે યથાર્થ દેવ શાસ્ત્ર ગુરુ કૈસા હોતા હૈ ઓર અન્ય જગહ જાને સે ક્યા નુકસાન હોતા હૈ વો અપને આપ સમજ મે આ જાયેગા. અભી તો કહી દીધું કે અન્ય જગ્યાએ જવાથી નુકસાન થશે. આ ઇન્ડાયરેક્ટ જવાબ આપ્યો છે. મને મત સિદ્ધિ ના પાડી એમ ન કીધું કે ન જતા. અહીંયા સિદ્ધિ કેમ ના ન પાડી? સામે એવું યોગ્ય તમારો જીવ છે કે જે જાય છે એના ગામમાં દિગંબર મળી નથી. સિતંબર પણ જૈન જ છે ને, એ તો આખરમાં તો જૈન જ છે ને એમ કે. હા, શાસ્ત્ર વાંચ્યા ન હોય, બીજી કાંઈ ખબર ન હોય, આગળ પાછળના પ્રથાને કોઈ ખબર ન હોય, એવા ગામ હોય નાના, ખાલી સ્વતંબર મંદિર હોય, દિગંબર મંદિર હોય નહીં. આપણે દર્શન કરવા તો જવું ને, એમાં શું દોષ લાગે? અથવા કુલ ધર્મે સ્વતંબર હોય, એમાં આપણું તત્વ સમજે, દેવગુરુ શાસ્ત્ર દિગંબર આવા હોય, પછી એને અંદર હકડખડ થઈ જાય તો હવે મારે જવું કે ન જવું? અત્યાર સુધી જતા હતા, હવે બંધ કરી દઉં કે જવું? એમ પૂછે. એમ નહી, તમને શું સૂજ આવે છે? નાનો ના પડે. એનું કારણ શું? કે હજી એનું શ્રદ્ધામાં પાકું નથી. કાચું પાકું હોય અને તમે જો વાત કરો તો એને એવો ઊંધો વિકલ્પ આવવાનો સંભવ ખરો કે આ પક્ષ કરે છે. અથવા એમાં શું વાંધો? કેમ કે વાંધો એને દેખાણો નથી, તો એમાં શું વાંધો? એની શ્રદ્ધા પાકી ન થાય ત્યાં સુધી જો એને સીધો જવાબ દે તો સાચી જઈએ, એથી પછી ઉકળી જાય, આવતો બંધ થઈ જાય, આગળ સમજતો બંધ થઈ જાય. ગુરુદેવ તો ધડાક દઈને જવાબ દેતા, કારણ કે ગુરુદેવ શું છે, સામૂહિક વાત વધારે લેતા હતા. ગુરુદેવના વ્યાખ્યાનમાં તો શું છે, તોપના ગોળાની જેમ વાત આવતી હતી. પાખંડ છે એમ કે છે, તો શું કે? કુંડાચાર્ય 413મી ગાથા લખી, એમણે તો એમ કીધું કે બાહ્ય લિંગ છે ને, પાષંડી લિંગાણી એવો શબ્દ વાપર્યો છે. અંતરલિંગ હોવું જોઈએ, ભાવલિંગ હોવું જોઈએ, છઠ્ઠું હાથમાં ગુણ સ્થાન. બારમાં લગ્ન થઈ જાય એટલે શું થઈ ગયું? તો પાષંડી લિંગાણી કે એવો શબ્દ વાપર્યો છે. લગ્ન દિગંબર માટે ભાવલિંગ લાવતો, લગ્ન થઈ જાય અમે દિગંબર તરીકે નહીં સ્વીકારીએ તને. એવી વાત છે. નામ ચારિત્રણ લિંગ, મૂળ માર્ગ સાંભળો જીન નો રે. બાર લિંગ નથી લીધું એમણે, હોય છે દિગંબર જ, છતાં દિગંબર થાય માટે સાધુ છે એમ નથી. એવું છે. એ તો દિગંબર ને ક્યાં વાત કરો છો? આપણે ભાઈ વિમોચન ની ચર્ચા નીકળી ને, વિમોચન ની ચર્ચા નીકળી પછી છઠ્ઠી ગાથાનો ભાવાર્થ ચાલતો હતો. ચર્ચા ખૂબ અંદર ચાલી. મીરાભાઈ પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, અહીંયા શુદ્ધ 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 જ્ઞાયક તત્વ લ્યો છો, તો શુદ્ધ પર્યાય સહિત લેવું કે શુદ્ધ પર્યાય રહીત લેવું? આગલા દિવસો થોડાક પ્રશ્નો ચાલેલા. તો કે શુદ્ધ પર્યાય રહીતની વાત છે, શુદ્ધ પર્યાય સહિતની વાત નથી. કોણ કહે છે શુદ્ધ પર્યાય સહિત છે? પાખંડ છે. શું બોલ્યા? શ્રદ્ધાનો વિષય ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ પર્યાય સહિત છે એમ માનો તો પાખંડ છે એમ શબ્દ લીધો. ફડકા એકદમ ભરે, આપણે તો ફાંસીને લાકડા ચડી જઈએ છીએ. શું લાગ્યું કે ફાંસીને વાંચડે ચડી ગયા? આપણે તો સુપ્રિયા સહિત જ માનતા હતા ને એવું એમ જ મનાવ્યું હતું. પોતાની શુદ્ધ હતી નહીં કાંઈ, બીજા કેમ માનવું? એવો શું તો બહુ ધડાક દઈને તત્વમાં ભૂલ કરો તો પાખંડ કહી દે, બીજી ક્યાં વાત છે? દિગંબર શાસ્ત્રોની ચર્ચા ચાલે છે, સમજણ ફેર થાય તો કે પાખંડ એમ કે. પછી આપણે એની કઈ વ્યવસ્થા કરવી છે કરશું. હીરા જોઈ લેજે, જોયું તો કઈ હીરા છે જ નહીં કે પોતે ઘસાઈ ગયેલા. છોકરાને આઘાત ન લાગે એટલે એને મરણ પથ્થર એ વાત કરી. આમ તો લગભગ આપણે બહુ ફેર પડી ગયો છે, પણ આટલી વસ્તુ સાચવી રાખવી છે. આ તો અત્યારે વેચતો નહીં, હા, અને વેચવું હોય બહુ જ એવું લાગે ને વેચવું હોય તો અમારા મિત્ર ઝવેરી છે એને એને તો વેચવા આપજે. સીધો ડાયરેક્ટ બજારમાં નહીં આપતો, એ તો તમે પૈસો નહીં દે. અને તને કંઈ ખબર પડતી નથી હીરામાં, તો એને બતાવ્યા આવી રીતે કઈ ગયા છે. આ તમે રાખો તો કે મારે નથી રાખવા, રાખે તો બદલી ને કેમ થાય ને, તું તારી પાસે રાખ, જરૂર પડશે તારે હું તને કહેશ તાર, તું તારી પાસે રાખ, તું તારી મારી દુકાને આવતો જા, તું તરક કરતો થા, ધંધો શીખ, તું શીખી ગયો બરાબર. સ્વતંત્ર એનામાં સૂજ આવી ગઈ કે આને આને હીરો કે ભાઈ આ હાચો આ ખોટો આ હાચો આ ખોટો, તો કે તારા હીરા જોઈ લેતો. વાત તો એવી હોવી જોઈએ, પછી પૂછવામાં વાંધો નથી. મુનિઓ પણ પૂછે છે ભગવાનને, નાનીઓ પણ મુનિઓને પૂછે છે, એમ પૂછવામાં કઈ દોષ નથી. પણ આ વાત રાખીને છે કે પોતાને પોતાની અંતર સૂજ હોવી જોઈએ. મૂળ પ્રયોજનભૂત જ્ઞાયક કો સમજો, ઉસી મેં સચ્ચા દેવ શાસ્ત્ર ગુરુ આ જાતા હૈ. એમણે ઘણી ચર્ચા કરી છે, એમના પત્રો માં તત્વ તો ઘણું નીકળ્યું છે. દેવ કેસે હોતે હૈ, દેવ વિતરાગી હોતે હૈ, સમુસરણ મેં બિરાજતે હૈ, ઉને વિકલ્પ નહીં હૈ, સ્વરૂપ મેં પૂર્ણ લીન હો ગયે હૈ, ઉનકી નાસાગ્ર દ્રષ્ટિ હૈ. જો ક્યાં માંગી નાખ્યું? આભૂષણ ઉપર ન લઈ ગયા, પહેલે આ નેત્ર ઉપર લઈ ગયા કે ઉનકી નાસાગ્ર દ્રષ્ટિ હોતી હૈ. હા, ઓલા લોકો શું કહે, ભૂલ કરી છે, ધ્યાનને સમજી શક્યા નથી એટલે ચક્ષુ લગાવી રહ્યા. નિમતવાળા ચક્ષુ લગાડે છે એટલે એને પણ લગાવી રહ્યા. હા, નિમતમાં ઘણી સંખ્યા, હા, સંખ્યા આપણે ભેગી કરવી હોય તો કાંઈ એને જેવું કરવું જોઈએ. એ મૂળ વાત ભૂલી ગયા, પગથી ઉતર્યા. વસ્ત્રો તો વસ્ત્રો એમને ક્યાં વિકલ્પ છે? એ તો દેવો એમને વસ્ત્રો મોકલે છે. હા, લોકોમાંથી એમના વસ્ત્રો આવે છે ને દેવો એને પહેરાવી દે છે, એ તો પોતે તો વિતરાગ છે. એમાં વિતરાગતાને ક્યાં વાંધો આવ્યો? જેનો જેને ત્યાગ કર્યો, રાગનું નિમિત્ત જાણીને ત્યાગ કર્યો કે એમને એમ કર્યો? રાગનું નિમિત્ત જાણીને ત્યાગ કર્યો, વસ્તુ એ થઈ કે ન થઈ? પછી એ વસ્તુને કેવી રીતે ગ્રહણ કરે? દીક્ષા લીધી ત્યારે ત્યાગ કર્યો, અને દીક્ષા લીધા પછી આગળ વધીને ગ્રહણ કર્યું? આગળ વધી પાછળ ગયા, પણ વિચારતા નથી. પણ બીજું કે એવી રીતે આગળ વિધા હોય, પૂર્ણ વિતરાગ થયા હોય, એને રાગ નું નિમિત્ત શોભે કે ન શોભે, એને રાગ નું નિમિત્ત શોભે કે ન શોભે, રાગ નું નિમિત્ત એને શોભે નહી. લોખંડ વાજાળા થયા કે ન થયા, એમને દવા મગાવી કે ન મગાવી, પછી અહીંયા તો વિકલ્પ છે કે નહીં, પાછું નથી જોતા. વિકલ્પ ન હોય, શુક્લ ધ્યાન છે 13મા ગુણ સ્થાને, વિકલ્પ ન હોય. શુક્લ ધ્યાન નો છેલ્લો પાયો છે, ઉત્કૃષ્ટ શુક્લ ધ્યાન છે ત્યાં. વિચાર નથી કરતા. એક માણસ વૃદ્ધ થાય, એક માણસ જુવાન હોય. જુવાન છોકરો આવો કાબર ચિત્ર બુસ્કોટ પહેરે, પછી કાબર ચિત્ર હાડી માંથી શિવડાવીને પહેરે પહેરે, વૃદ્ધ માણસ પહેરે તો માણસ ને શું લાગે? ઠેકાણે એ નથી. જ્યાં જે વસ્તુ સામાન્ય બુદ્ધિ થી ઉચિત લાગે ત્યાં હોવું જોઈએ કે ન હોવું
જોઈએ?
એને એને બુસ્કોટ ને શું કેવાય આપડે, બરમુડો, બરમુડા પર બુસ્કોટ પહેરાવે તો સાધુ કેવા લાગે?
કંદરો પહેરાવે તો સરસ લાગે.
હા, પછી જે વસ્તુ જ્યાં શોભતી ન હોય એ વસ્તુ તમે મૂકો. વાત ગળે નહોતી ઉતરતે. તમારા પિતાશ્રી દારૂ ને સિગરેટ બે પીતા હતા, પછી એને ખબર પડી કે આ તો અપલક્ષણ છે ને, આ તો કઈ આપણને સારા માણસને હોય નહીં, એટલે એને વ્યસન છોડી દીધું, ત્યાગ કર્યો. બરાબર, તમને ખબર છે, પિતા તા એ ખબર છે, લેતા તા એ ખબર છે, છોડી દીધું એ તમને ખબર છે. હવે એ તો સ્વર્ગમાં આવી ગયા. તમને એમ થયું કે ઘરમાં એમનો બહુ સરસ ફોટો મૂકીએ, તમે કેવો મૂકશો? તમે કેવો છો? તમે બે ભાઈ છો, એક ભાઈને પાછો દારૂ ને સિગરેટ ગમે છે, તમને નથી ગમતા, તમે તો એવો ફોટો મૂકશો કે એમને દારૂની બાટલીઓ ન હોય બાજુના ટેબલ ઉપર, અને ગ્રંથ મૂકશો તમે, કોઈ સારા પુસ્તકો મૂકશો, એ આ પુસ્તકો એ વાંચતા હતા, અને બધામાં સિગરેટ નહીં આપો એને ચિત્રની અંદર, ફોટાની અંદર. અને તમારો ભાઈ બે બાજુના જ ઘરમાં રાખે, પછી શું થાય? બસ તમને તમને કેમ લાગે? ભાઈ આ તમારા પિતાશ્રીનો આ ફોટો છે, આ તમારો પિતાશ્રીનો ફોટો છે, તમને કેમ લાગશે? તો સારું દુઃખ થાય, તો શું થાય? હું સમજાવું છું પણ સમજતો નથી. ભાઈ આ બાપુજીએ છોડી દીધું તું ના, કઈ આપણને સારું ન લાગે. તું તો હાલતા ને તારે તું તારા ઘરમાં તું તારું ડાપણ કર, મારા ઘરમાં તારું ડાપણ ન કરવું. હા, આવું છે અત્યારે, આપણે એના ઘરમાં ડાપણ ન કરી શકીએ. હું એમ કહી દે કે તગડી મૂકે જો ઘરમાં જાવ તો, શું કે નીકળે મારા ઘરમાં નહીં તારે ડાપણ કરવાનું. હા, આપણા ઘરમાં તો આપણે વિવેક કરવાનો, ન કરવાનો વિવેક કરવો છે. ઉતરી વાત કરે દેવ કેસે હોતે હૈ કે દેવ વિતરાગી હોતે હૈ, સમોસરણ મેં બિરાજતે હૈ, ઉને વિકલ્પ નહીં હૈ. શુક્લ ધ્યાનમાં છે એટલે નિર્વિકલ્પ દશામાં છે. સાતમા ગુણ સ્થાન પછી કોઈ વિકલ્પ ગુણ સ્થાન નથી. સાત, આઠ, નવ, દસ, અગિયાર, બાર, તેર, ચૌદ બધા આઠે આઠ ગુણ સ્થાન. પહેલા છ માં વિકલ્પ છે. અહીં તો વિકલ્પ છે જ નહીં. स्वरूप में पूर्ण लीन हो गए हैं, उनकी नासाग्र दृष्टि है, भगवान वितरागी है, तो प्रतिमा भी वैसी होनी चाहिए। प्रतिमा में फेरफार करना वो यथार्थ नहीं है, वो मृदु भाषा थी लिए पोते हैं। आगे तो प्रतिमा में फेरफार करो तो अपराध है, शू है वितरागी प्रतिमा में सरागीपणा नो फेरफार करो तो अपराध है। आ लोग फूल ने चंदन करे छे ये अपराध थाय करनार ने केम के एमने सुगंध नो जरूर नथी, એમને કોઈ શોભાની જરૂર નથી, પોતે સ્વયં પોતાના આનંદ ગુણથી શોભાયમાન છે અને એમનું શરીરે પરમ દેવી અવતારિક થઈ ગયું છે, એમને ક્યાં બીજાની જરૂર પડે શોભા માટે? એવું કઈ નથી કે એમને જરૂર પડે છે, એ સંસાર અવસ્થામાં બરાબર રૂપ નહોતું, કોઈ પણ અરિયન થાય પરમ ઉદારિક શરીર થઈ જાય, સંસ્થાન તો પહેલેથી જ એવું હોય એમનું ઘાટેલું, સંસ્થાન એટલે આકાર કે વિજ્ઞાન થનાર ચરમ શરીરને શરીરની નમણાશમાં કોઈ ગડબડ ન હોય, મોસ્ટ સિમેટ્રિક બોડી હોય, ચતુરસ્ર સમચતુરસ્ર સંસ્થાન કે છે એને, એ ઘાટ કર્યો છે બાહુબલીજીનો શરણ બેરબલાનો, આમ તો ખડગા સંતો તેમાં છે પણ એ પ્રતિમા જો પદ્માસન હોય ઓરસ ચોરસ સરખું આવે માપ, અત્યારે જે આપણે પ્રતિમા ઘડાય છે જયપુરમાં ઊંચાઈ વધારે છે, જે પદ્માસનમાં જે પણઠી વાળેલી છે એના કરતા ખંભા અંદરના ભાગમાં આવે, સમચતુરસ સંસ્થાન હોય એમને, એટલું અહીંથી પડવું હોય કે પણઠી વાળા તે એક સેમ લાઈનમાં આવે, એવી જાતનું હોય છે, હા બહુ ઘાટેલું શરીર હોય છે અને પરમ અવતારિક પરમાણુ થઈ જાય, એટલે એના જેટલી સુંદરતા જગતમાં કોઈ મનુષ્યને હોય જ, મનુષ્યની દેવોને ન હોય, મનુષ્યને એક બાજુ રહ્યા વૈકરિક શરીર વાળાને ન હોય, એટલે આમ તો કોઈ જોયો તો જોનાર ધરાય નહી, જોતા ધરાય નહીં, એવું જિનેન્દ્ર ની મૂર્તિ એવી હોય છે, નિરખત તૃપ્તિ ના હોય, આનંદ ગંજી લીધું છે કે નથી લીધું, સયાંસ ના ભગવાન ના સ્તંભમાં ભગવાન વિતરાગી હૈ તો પ્રતિમા ભી વૈસી હોની ચાહીએ, પ્રતિમા મેં ફેરફાર કરના વો યથાર્થ નહીં હૈ, યથાર્થ તો નથી પણ અપરાધ છે ખરેખર, તો નાસ્તિથી લીધું છે, નાસ્તિથી કયો તો અપરાધ છે, એ શું ન ફેરફાર કરાય, આપણી કલ્પના પ્રમાણે આપણા રાગ પ્રમાણે ભગવાનને કઈ ચિતરવાનો બેસે, ભગવાન જેવા હોય એવા જ રાખવા જોઈએ, ઇસલિયે ક્યા કરના સો અપને આપ સમજ લેના, ઠીક એમનો કીધું તમે તમને મંદિરમાં ન જાઓ, ક્યા કરના સો અપને આપ સમજ લેના, કઈ ન કરાય ખરેખર તો લેપ ન કરાય, ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ ગઈ પછી એના ઉપર કઈ કરાય નહીં, શુદ્ધ જળથી પ્રક્ષાલન સિવાય, એ વાતાવરણમાંથી કોઈ પરમાણુ ગમે તેવા હોય તો એ સાફ થઈ જાય, શુદ્ધ જળથી પ્રક્ષાલ સિવાય બીજું કઈ ન થાય, ખરેખર તો જે ઊંડા ઉતરેલા છે એ તો એમ કે છે કે આપણે જે અભિષેક કરીએ છીએ એને ના પાડે છે, તેરા પંથમાં તેર ની ના છે, જે શુદ્ધ તેરા પંથ છે એમાં તેર ની ના છે, એમાં તેર માં એક અભિષેક છે, તેર વાતની ના પાડે છે, એક અભિષેક ને ના, એની અંદર એમ ગણે છે કે સ્નાન થઈ જાય છે અને મુનિ દશાથી અસમાનતા છે મૂળ ગુણમાં. ગમે એવો રોગ આવે મુનિ ને સ્નાન ન હોય, શરીર ગમે એટલું બંધાઈ જાય રોગ થઈને અને સ્નાન ન કરાય, અસ્નાનતા છે એ મૂળ 28 મૂળ ગુણમાં છે. જેમ લગ્ન પણ 28 મૂળ ગુણમાં છે એમ અસ્નાનતા પણ મૂળ 28 ગુણમાં છે. હવે આપણે ત્યાં બધા તેરા પંથમાં ચાલે છે અભિષેક, મૂળ તો શું થયું છે કે અભિષેકના પૈસા બોલાય છે અને જે ટ્રસ્ટીઓ ને છે કઈ લોકો ભગટ કરનારા છે એ બધા મની માઇન્ડેડ છે, આજકાલ પૈસા આવતા બંધ થઈ જાય. પેલા કળશ ના આટલા, બીજા કળશ ના આટલા, ત્રીજા કળશ ના આટલા, તો એવું વિતરાકપણ એવું જ વિતરાકપણ રાખવું જોઈએ. શું કઈ પણ અંદર કરવું એ અપરાધ છે. આપણે ઉત્તમચંદી શિવની વાળા વાત કરતા હતા, તેરા પંથમાં જે તેર ની ના છે એમાં અભિષેક ની ના છે. વાત તો ન્યાય સર ની લાગે, પણ તો કઈ ખબર નતી કે તેરામાં તેર શું છે, હજી તેર શું છે એ ખબર નથી, પણ એને વાત કાઢી હતી. એ બધા મુંબઈ ભેગા થઈ ગયા હતા પ્રાણભાઈ, ત્યાં બેઠા હતા અમે. પછી એને વાત કરી હતી શાંતિભાઈ ને, આપણા શાંતિભાઈ આમ પંડિત એક વાત કરતા હતા, તો આપણો આગ્રહ નથી અભિષેક કરવાનો, ભગવાનને અભિષેક ન થતો આપણે ન કરવો, એમાં પ્રસાદ જ કરવો. પણ ઘણા આટલા બધા વખતે હાલે છે ટ્રેડિશન બંધ કરશો તો વળી માથાકૂટ ઊભી થશે ને આમ થશે ને તેમ થશે, તો તમે જાણો આપણો આગ્રહ નથી કે અભિષેક કરવો. આપણે તો જે શુદ્ધ વસ્તુ ચોખ્ખું જેટલું થતું હોય એટલું કરવું, આપણે એ અભિપ્રાયમાં છીએ. પ્રક્ષાલ તો કરે ને, પ્રક્ષાલ એ ન કરે,
અભિષેક ના કરે, પૂજા કરી શકે
પાણી થી શુદ્ધ જળ થી, પ્રક્ષાલ એ ન કરે. અચ્છા એમ કરે છે જયપુર માં થયા, ટોડમલજી ના પુત્ર થી ગુમાન પંથ ચાલ્યો એમ. ગુમાનચંદજી અને ટોડમલજી ના દીકરા હતા ગુમાનચંદજી, ને એને અનુસરનારા બધા ગુમાન પંથીઓ કહેવાના.
સાત નિયમ બનાયેલા.
અચ્છા,
તેરા પંથ ના તેર નિયમ, 20 પંથ ના કઈક 20 નિયમ.
ભાવ મેં સચ્ચાપન હોય તો બહાર મેં નમસ્કાર ભી સચ્ચે કો હોતા હે, યો સબ યથાર્થ તત્વ સમજને સે સમજ મેં આ જાયેગા. હવે શું કહે છે, કોઈ દલીલ કરે છે કે અમારા ભાવમાં તો વિતરાકતા છે, મહારાજ ભગવાન અમે કલ્પીએ છીએ અને પછી એને નમસ્કાર કરીએ છીએ, તો પછી દોષ ખરો કે નહીં? અહીં સુધી દલીલ તો ત્યાં સુધી આવે છે. શું આપણે મુમુક્ષ જે નવા નવા અમુક આવ્યા છે વાત કરે છે, શું અમારા ગામમાં દિગંબર મંદિર છે ને, એક સુતામર મંદિર છે, પણ આ કોઈ એમ તોડ છે નિશાબેન ને જ્યાં એવું છે, થોડું શું કરવું, જાવું કે ન જવું? આપણે તો આ એ લોકો તો પાકારી આપણે કઈ માને, એટલે આપણે ચોખ્ખું કહી દઈએ કે ન જવાય. પણ કાચા પાકા હોય એને એમ કહેવાય કે ભાઈ તમારી મેળે નક્કી કરી દો. એ મુંબઈમાં એક આવે છે આપણે બોરીવલીમાં, પછી કાચા પાકા છે તો પછી જાય છે, સ્વાધ્યાયમાં આવે છે ને ત્યાં જાય છે. તમારે જાતા જ ને તમારા દાદા ને બધા જે ગરબડ છે ને, હા પછી ભાવ બંધ થઈ ગયા હતા, સંઘ ફેર થઈ ગયો ને. ન કરાય એટલે ન કરાય. પછી ભાવ મેં સચ્ચા પણ હોય તો બહાર મેં નમસ્કાર ભી સચ્ચે કો હોતા હે, એટલે બહાર મેં નમસ્કાર સુગર વાળાને ન થાય એમ કે છે. આવી ગયા ની અંદર રસ્તેમાં નાસ્તી આવી ગઈ, ભાવમાં તમારા સાચા પણ હોય તો બહારમાં પણ સાચા પણ નમસ્કાર કરો ને, ભાવમાં સાચાપણું, બારમાં ખોટાપણ નમસ્કાર કરવો, એ ક્યાંની વાત છે? તો માયાચારી થઈ ગયું. અમારા ભાવમાં સાચું છે એટલે અમારા તો સાચા ને નમસ્કાર પણ છે, બારમાં ભલે ઓલા હોય એનો કઈ વાંધો નહીં, એમ નથી કેવા માંગતા. શું એવું નથી કેવા માંગતા? જો તમારા ભાવમાં તમે વિતરાગીને નમસ્કાર કરતા હોય તો બારમાં પણ વિતરાગી હોય એને જ તમે નમસ્કાર કરો એમ કે છે. રાગી દેખાય એને તમે નમસ્કાર ન કરો, એવું જ તમને હોવું જોઈએ. જેવો તમારો ભાવ એવી જ તમારી પ્રવૃત્તિ હોવી જોઈએ. ભાવ કઈક ને પ્રવૃત્તિ કઈક, તો માયાચાર જેવું થઈ જશે. મનમાં કઈક ને માયા કાયામાં કઈક, મન વચન કાયામાં એક સરખું હોય તો સરળ ગણાય ને, નહીતર મનમાં કઈક વચનમાં કઈક કાયામાં કઈક જુદું, તો માયાચાર થઈ ગયો. સૌ યથાર્થ તત્વ સમજને છે સમજ મેં આ જાયગા, એટલે યથાર્થ તત્વ સમજવામાં શું થશે? સરળતા આવશે, સરળતા આવશે. એટલે તમે સરળતા નહીં કરો, જેવું તમારા મનમાં હશે એવું તમે બહાર રાખશો. મારે શું કરવા કરો અને કોના હાટું કરવું? ઓલા બિચારા કે છે કે ભાઈ આટલો ફેરફાર કરી નાખીએ ને તો અમારા ઉપર તૂટી પડે બધા સગા સંબંધીઓ અને સમાજ વાળા ને અમારા સાધુઓ બધા તૂટી પડે, ચારે કોટી ઘેરી લે, બીક લાગે છે, ફરમે ફરમે પણ જવું પડે છે. છે એવું જરાક સંપ્રદાયમાં એ જાતનું જોર વધારે છે. પણ દુર્ગતિ નો દુઃખ માંથી કોઈ છોડાવા નહીં આવે. ધર્મ સમાજ માટે કરવો છે, ધર્મ સગા સંબંધી માટે કરવો છે, કે ધર્મ પોતાના આત્મા માટે કરવો છે એ તો નક્કી કર. અને એની શેષરમમાં અત્યારે તું અપરાધ કરીશ તો એનું દુઃખ ભોગવ્યું તે એ શેષરમ વાળા કઈ મુકાવશે ને? તમે ત્યાં અમારી શરમ રાખી તેને, હાલ અમે તારો પક્ષ કરીએ, હાલ હતા લોકોને અમે અમે તને દુઃખી કરતા છે અને એની અમે અમે લડશું, કોઈ આવવાના નથી. અન્ય મતમાં એમ કે ભાઈ તું પાપ કરીશ ને તો જમડાના માર તને કોઈ મુકાવા નહીં આવે. અન્ય મતમાં શું છે? જમ માર મારે છે. હા, તું પાપ કરીશ તો જમડા તને મારશે, એ માર્ગ માંથી કોણ તને જમડા પાસેથી કોઈ મુકાવા નહીં આવે, એના જેવું છે. એટલે સમજણ ઉપર વજન છે અને સમજીને પોતાની સૂઝથી યથાર્થ હોય તે કરવું, અયથાર્થ હોય તે ન કરવું, એનો સારાંશ છે. પરિગ્રહ છે, કરી લેશું.